તારીખ 9/12/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 438 અને 439 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 789
ચૈતન્યતા ઉપર લેવું છે. સ્પષ્ટ પ્રકાશ પણ અનંત અનંત કોટી તેજસ્વી દીપક બધા અનંત લઈ લેવા. અનંત અનંત કોટી મણિ, અનંત કોટી ચંદ્ર, અનંત કોટી સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી. અર્થાત તે સર્વ પોતે પોતાને જણાવવા અથવા જાણવા યોગ્ય નથી. શું કહેશું કે જો પોતે જાણનાર ન હોય તો આ બધા તેનું તબિયતમાં તે જ જણાય છે એવા અનેક પૂર્તિ પદાર્થો હોય તો પણ શું કામ નથી. ચૈતન્ય જગતમાં ન હોય ને જાણનાર તર્ક છે. કલ્પના કરો કે એને જાણનાર એવું ચૈતન્ય હોય જ નહીં તો આ બધા અનંત કોટી હોય તો શું. પણ એ પોતે પણ જાણતા નથી પણ એ ચૈતન્ય વગેરે કોને જણાવે, જાણનાર વગેરે કોને જણાવે. એટલે મહત્તા એ પદાર્થોને નથી, મહત્તા જાણનારને છે. જે પદાર્થના પ્રકાશને વિશે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, જે એટલે આત્મા, જે જીવ અથવા આત્મા પદાર્થના પ્રકાશને વિશે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે. આત્મામાં પ્રકાશ છે જાણવાનો, જાણવાનું તે જ છે આત્મામાં અને એ ચૈતન્યના કારણે. એ પદાર્થો પ્રકાશ પામે એટલે એની હયાતી જાહેર થાય છે. એ તો બિચારાની હયાતી કોણ જાણે, એને તો ખબર નથી એમાં છીએ કે નથી છીએ. તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાષે છે. તે પદાર્થો જે કોઈ છે તે જીવ છે. અર્થાત તે ચૈતન્ય લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન, તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન છે, અચળ છે. એવું નિરાબાધ પ્રકાશમાન ચૈતન્ય જેને કોઈ બાધા ન પહોંચાડી શકે, એને જાણતું કોઈ રોકી ન શકે. બાધા પહોંચાડે ત્યારે શું થાય, જાણતું રોકી શકે. નિરાબાધ પ્રકાશમાન તે જીવનો, તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતા પ્રગટ દેખાય છે. એ ચૈતન્ય ક્યારે પ્રગટ દેખાય, જીવનું ચૈતન્ય લક્ષણ ક્યારે પ્રગટ દેખાય કે જીવ પ્રત્યે ઉપયોગ વળે ત્યારે, નહીતર ન દેખાય. આત્મા ચૈતન્ય પ્રકાશનો પુંજ છે એમ જ્ઞાનીઓનો પોકાર છે. પણ જેનો ઉપયોગ પોતાના સ્વરૂપ પ્રત્યે જીવ પ્રત્યે વળતો નથી એને એ વાત ટુંબડીમાં કાંકરા જેવી લાગે. ટુંબડીમાં કાંકરા એટલે શું, કે ટુંબડીમાં કાંકરા હોય ને ખખડે એનો એનો અર્થ શું નીકળે. ટુંબડીમાં કયો કે આપણે એક લોટામાં કયો, અંદર કાંકરા નાખ્યા હોય ને ખખડે તો એનો અર્થ શું, એનો અર્થ એ અવાજનો કાંઈ અર્થ નથી નીકળતો. એમ જ્ઞાનીનો અવાજ તો નીકળે છે પણ જો પોતે એ પ્રમાણે પરિણમે નહીં તો એ વાત ટુકડીના કાતરા જેવો થાય. આ એક બહુ શંકરદેવના જીવિત પ્રકાશીમાન ચૈતન્ય એ આત્માનું સ્વરૂપ છે. પણ જીવનું તે સ્વરૂપ જીવ પ્રત્યે ઉપયોગ વાળતા પ્રગટ દેખાય છે. આ શરત દેખાય છે, નહીતર દેખાતું નથી. તર્ક થાય, આટલો મોટો મહાન પદાર્થને કેમ દેખાતો નથી? ચક્રભાઈ વકીલ એક વાર આવ્યા હતા ઘરે, પછી ઘરે સ્વાધ્યાય કરતો હતો. પછી કોઈ કોઈ આવી ચડે, આત્મા અનંત આનંદનો સાગર, અનંત સુખનો સાગર એમ આપણે કહીએ છીએ, પણ અહીંયા તો છાંટો દેખાતો નથી. આવડો મોટો સાગર ક્યાં હંતાઈ ગયો? આપણે સમુદ્ર બાજુ પહોંચીએ પીઠ રાખીને, અને પછી એમ કહીએ કે અવડો મોટો સમુદ્ર મને કેમ નહીં દેખાતો હોય, જેમાં રાત પાણી છે એવડો મોટો સમુદ્ર છે. પણ આપણે પીઠ કરીને ઊભા રહીએ, પીઠ રાખીને ઊભા રહીએ, ક્યાંથી દેખાય? એમ ચૈતન્યનો પ્રકાશ એટલો બધો છે કે આ બધા પ્રકાશ તો એની પાસે કાંઈ નથી, એમ કાંઈ નથી એવો એનો પ્રકાશ છે. પણ આ પ્રકાશ આ જે પરમાણુનો પ્રકાશ દેખાય છે એવો નથી, જ્ઞાન પ્રકાશ છે, ચૈતન્ય પ્રકાશ છે. આપણે પ્રકાશનો કોન્સેપ્ટ આ છે, લાઈટ. ઈ લાઈટ નથી, હીરાનું તેજ, દીવાનું તેજ, સૂર્યનું તેજ, ચંદ્રનું તેજ, ઈ શબ્દ એનો એ છે, સ્વસંવેદનરૂપ પ્રકાશ છે ને. પ્રકાશ શક્તિ છે 12મી 47 શક્તિમાં, એમાં વિશદ સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિ બે શબ્દ છે એની વ્યાખ્યા કરી છે. વિશદ સ્વસંવેદનમયી, વિશદ એટલે સ્પષ્ટ, શાસ્ત્રીય શબ્દ છે. વિશદ એટલે સ્પષ્ટ, સ્ફૂટ કયો, સ્પષ્ટ કયો, વિશદ કયો, એકદમ સ્પષ્ટ, સ્પષ્ટ પ્રકાશમય સ્વસંવેદન શક્તિ. સ્વસંવેદન છે એ જીવનો પ્રકાશ છે. એ અચળ છે કેમ કે કોઈ પણ જીવનું વેદન નાશ પામતું નથી. વેદન જ્ઞાન સામાન્ય છે, જ્ઞાન સામાન્ય ત્યારે નાશ પામતું નથી, એટલે અચળ છે, નિરાબાદ છે. એટલે એને કોઈ બંધ કરી શકતું નથી બાધા પહોંચાડીને. એવું જે પ્રકાશમાન ચૈતન્ય છે એ અંતર્મુખ થતા જીવ પ્રત્યે વળતા, ઉપયોગ વાળતા, એટલે ઉપયોગને અંતર્મુખ કરતા પ્રગટ જણાય છે, સ્પષ્ટ જણાય છે, સ્પષ્ટ દેખાય છે કે આવો હું સ્વસંવેદનમયી સ્વભાવ છું. સ્વસંવેદનમયી સ્વભાવ છું એ વેદનના પરિણમનને અનુભવીને, વેદનના પરિણમનને અનુભવીને જોતા અથવા અનુભવતા જાણતા, આત્મા દેહાતીત અને વિકલ્પાતીત છે એ સમજાઈ જાય છે. દેહાતીત છે અને વિકલ્પાતીત કરવું છે, કેમ કે સ્વસંવેદન છે એને દેહની અને વિકલ્પની સાથે કાંઈ સંબંધ નથી, એથી પાર છે. જીવનો જે ઉપયોગ પર સન્મુખ છે અને જ્ઞેયોના પ્રતિબિંબને ઝીલે છે, કુતૂહલ કરીને નવા નવા પદાર્થોને જાણવાનો માટે ઉત્સુક થાય છે. બાહ્ય પદાર્થોને જાણવાની ઉત્સુકતા, કુતૂહલતા, તીવ્રતા એ બહિર્મુખતાને ગાઢ કરે છે, બહિર્મુખતાને દ્રઢ કરે છે. એને અંતર્મુખ હોવું બહુ કઠણ પડે. ઉપયોગને બાહ્ય દિશામાં, બહારની દિશામાં પકડી રાખનાર જીવનો કોઈ વધારેમાં વધારે મોટો દુર્ગુણ હોય એ લોકસંજ્ઞા અથવા સમાજ પ્રતિબંધ છે. લોકદ્રષ્ટિ કયો, લોકસંજ્ઞા કયો, સમાજ પ્રતિબંધ કયો, ત્રણ શબ્દથી એ ભાવને સમજાવ્યો છે. જેને એ પ્રકારના પરિણામ છે કે લોકોમાં મારી પ્રશંસા થાય, લોકોમાં મારી અપ્રશંસા અથવા ક્યારેય પણ ખરાબ દેખાય એવું ન થવું જોઈએ, હું કેમ વધુ ને વધુ બીજાની નજરમાં, લોકોની નજરમાં સારો દેખાવ, એ પ્રકારના અભિપ્રાયથી ચાલતું પરિણમન કદી સ્વરૂપ સન્મુખ કે અંતર્મુખ ન થઈ શકે. એનું ખેંચાણ બહાર જ રહીએ, લોકો પ્રત્યે જ એનું ખેંચાણ રહીએ. કારણ કે એટલા બધા લોકો છે, આની પાસે હું સારો થાઉં, હું આની પાસે સારો થાઉં, હું આની પાસે સારો થાઉં, હું આની પાસે સારો થાઉં. તું એ છોલા કેટલાય છે, જિંદગી ઓછી પડે એવું છે, એમાં એમાં એ ક્યાંથી પાછો વળી શકે? હું સર્વથી સર્વથા ભિન્ન, સ્વસંવેદનમયી, જ્ઞાનમયી એટલે સ્વસંવેદનમયી પદાર્થો, જે ઉપયોગ બહાર ખેંચાણો છે એ જ ઉપયોગ પોતાના વેદન ઉપર જાય, જ્ઞાન સામાન્ય ઉપર જાય ત્યારે અંતર્મુખ થાય. અને એ ત્યારે જ્ઞાન સામાન્ય ઉપર જાય કે ગમે તે જ્ઞાનમાં જણાય તો એને ગૌણ કરી શકે, તો ગૌણ ત્યારે જ કરી શકે કે એના પ્રત્યે જરા પણ આકર્ષણ ન હોય, સુખ બુદ્ધિ ન હોય, આધાર બુદ્ધિ ન હોય, તો નહીતર ગૌણ કરી જ ન શકે. સ્વલક્ષે કુતૂહલ વૃત્તિ છોડી હોય તો પણ કોઈ પણ જ્ઞાન પ્રત્યે આકર્ષણ ન થાય, સુખ બુદ્ધિ ન હોય. સુખ બુદ્ધિથી તો આકર્ષણ વધારે થાય છે, કારણ કે સુખ છે એ જ ખેંચાણ કરે છે, પરિણમનને ખેંચે છે. સુખ બુદ્ધિ આ સુખાભાસ નામનું જે લક્ષણ આવ્યું એ અન્ય પદાર્થમાં સુખનું લાગવું એને સુખાભાસ કહે છે. એ જીવના પરિણામને અન્ય પદાર્થ પ્રત્યે પકડી રાખે છે, જકડી રાખે છે, અને તેથી જીવ અંતર્મુખ થઈ શકતો નથી. એ તો ઓળખે તો જ આવે, અનંત સુખધામને ઓળખે તો જ મહિમા આવે. પોતાના અનંત સામર્થ્યને ઓળખે, એને ભાસે પોતાની અંદરમાં પોતાનું અનંત સામર્થ્ય, અને એમાં અનંત જ્ઞાનને અનંત સુખ ભાસે, તો જ અંદર બાજુનું ખેંચાણ થાય. અને એ પણ વેદન લક્ષણે જ ભાસે, બીજી રીતે ભાસે એવું નથી. અનુભવાંશે પ્રતીતિ આવે છે એટલે વેદન લક્ષણે ભાસે છે, તો વેદન સુધી તો પહોંચવું જ રહ્યું ને. જ્ઞાન વેદન સુધી તો પહોંચવું જોઈએ ને. એ જ્ઞાન વેદન સુધી ક્યારે જીવ પહોંચે? હું પાતળો પીડ્યો હોય તો જ પહોંચે, નહીતર ન પહોંચી શકે. સારી રીતે ઉદાસીનતા આવી હોય અને નિજ અવલોકનની પરિપક્વતા આવી હોય, અવલોકનની પરિપક્વ પ્રેક્ટિસ થવાથી, મહાવરાથી ઉપયોગ સૂક્ષ્મ થયો હોય, જેમ જેમ અવલોકન કરે એમ ઉપયોગ સૂક્ષ્મ થાય, અવલોકન કરે એમ વિભાવરસ એકદમ નિરસપણાને પામે, એટલે સૂક્ષ્મતાની સાથે નિર્મળતા આવે, ત્યારે જ્ઞાન વેદન અંદરમાં વેદાય છે તો ખરું પણ વેદાતું નથી, ત્યારે વેદાય ને વેદાય ત્યારે અનુભવાંશે પ્રતીતિ આવે, ત્યારે મહિમા આવે ખરો. પછી અંદરનું ખેંચાણ આપો આપ ઓટોમેટિક, પછી તો જોર જોરથી ખેંચાણ આવવાનું, ઉપયોગ છટકી છટકીને જશે અંદર કે અરે હું તો સાક્ષાત સિદ્ધ છું ને, આ શું માંડી છે, ઉદયમાં ગયો એટલે તરત જ આ શું, હું તો સાક્ષાત સિદ્ધ છું. ઉદય ભાવનો નિષેધ તો નિષેધ પણ અંદર બાજુ ખેંચાય છે, એ મહિમા વગર તો નિર્વિકલ્પ સ્વાનુભૂતિ ઉત્પન્ન ન થાય. આમ તો નિર્વિકલ્પ સ્વાનુભૂતિ એ સ્વરૂપના એક મહિમાની તીવ્ર ડિગ્રીનો જે એક પ્રકાર છે, બીજું કાંઈ નથી. સમ્યક દર્શન આર્ટિકલમાં એ વાત લીધી છે કે સમ્યક દર્શન એ બીજું કાંઈ નથી પણ સ્વરૂપનો અત્યંત 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 મહિમા, તે જ સમ્યક દર્શન છે અને તે જ સ્વાનુભૂતિ છે. એ મહિમા પોતાના સામર્થ્યને ભાષા વગર કેવી રીતે આવે? પોતાનું સામર્થ્ય જ પોતાના જ્ઞાનમાં ભાસતું ન હોય તો એ મહિમા આવે કેવી રીતે? એ સાંભળવાથી વાંચવાથી તો મહિમા આવતો નથી એવી રીતે, કેમ કે તો કલ્પના ચડે છે, એમાં તો કલ્પના જ થાય, બીજું કાંઈ ન થાય. અનંત જ્ઞાન છે, અનંત આનંદ છે, એ બધી કલ્પના થાય. આ તો સાક્ષાત ભાષે સ્વરૂપ છે, એ સ્વરૂપે કરીને જ પ્રત્યક્ષ છે અને વેદન પણ એનો પ્રત્યક્ષ અંશ છે. એટલે પ્રત્યક્ષ અંશ દ્વારા પ્રત્યક્ષને વિષય કરે છે, એટલે એનો સાક્ષાત મહિમા આવે છે અને એ મહિમા નિર્વિકલ્પ અનુભૂતિને ઉત્પન્ન કરીને ભાવછેદ કરે છે. અનંત ભવનો એક સેકન્ડમાં અનંત ભવનો છેદ કરી નાખે, ભૂક્કો બોલાવી નાખે, એનો તોપના ગોળા જેવો અનુભવ છે. અને એક જ જન્મ મરણના નાશનું કારણ છે, એ સિવાય જીવના જન્મ મરણ કોઈ હિસાબે મટે નહીં અને કોઈ હિસાબે જન્મ મરણના દુઃખ જાય નહીં. પરિપક્વતા એટલે અવલોકન શરૂ થાય અને એ અવલોકન સારી રીતે ચાલે ત્યારે એની એક મેચ્યોર પોઝિશન આવે છે. પરિપક્વતા એટલે એની મેચ્યોરિટી આવે છે. એ મેચ્યોરિટીની અંદર સતત જાગૃતિને કારણે એના કોઈ ભાવમાં, કોઈ ભાવ અંધારામાં જતા નથી. સ્થૂળ વિકલ્પો, સૂક્ષ્મ વિકલ્પો એ બધા એને સમજાય છે, પરિણતિ પણ પકડાય છે, સૂક્ષ્મ છે. પછી જ્ઞાન પકડાય છે, જ્ઞાનમાં પછી આજે વિભાવો છે એની અંદર પણ કેટલાક પડખા એવા છે, જેમ કે રસ છે એ સૂક્ષ્મ છે, એ રસ પકડાય છે. પછી વિભાવોની પાછળ રહેલા અભિપ્રાયને પકડાય છે, એ વિપરીત અભિપ્રાયો પકડાય ત્યારે મોળા પડે અથવા મટે, એવા બધા પ્રકારો અવલોકનમાં થઈ થઈને એની મેચ્યોરિટી આવે છે. એ પરિપક્વતામાં છેવટે જ્ઞાન, જ્ઞાન જ્ઞાનને સમજે છે, જ્ઞાન જ્ઞાનને પકડે છે, અને એમાં પણ જે જ્ઞાન વિશેષમાં જ્ઞાન સામાન્ય છે એથી સૂક્ષ્મ છે, અને જ્ઞાનમાં જે જ્ઞાન સ્વભાવ છે એ સૂક્ષ્મ છે. વિભાવમાં વિભાવ સ્વભાવ છે તે સૂક્ષ્મ છે, જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવ છે તે સૂક્ષ્મ છે. એ અવલોકન સૂક્ષ્મ અને નિર્મળ થાય ત્યારે પકડાય છે. એની એક સારી એવી પ્રેક્ટિસથી પરિપક્વતા આવે છે, પરિપક્વતા ઊભી થાય છે, પછી ભેદજ્ઞાન થાય છે, અને એમાં ભાવવાસન આવવો, સ્વરૂપ સન્મુખતા થવી, પછી સમ્યક સન્મુખ જીવ આગળ વધે છે. એ જીવ પ્રત્યે ઉપયોગ વળતા કેટલો પ્રોસેસ આવે એ એમણે 254માં નાખ્યો, પદાર્થ નિર્ણય છેલ્લો લીધો. એ જે લક્ષણો કયા તે ફરી ફરી વિચારી જીવ નિરાબાધપણે જાણ્યો જાય છે, જે જાણવાથી જીવ જાણ્યો છે તે લક્ષણો એ પ્રકારે તીર્થંકર આદિએ કહ્યા છે. તીર્થંકર આદિ જે જે અનુભવી મહાત્માઓ થયા એમણે પોતાના સ્વરૂપને જીવને જાણીને આ લક્ષણો કયા છે, જીવને અનુભવીને આ બધા લક્ષણો કયા છે. જીવ આવો છે, જીવ આવો છે, જીવ આવો છે. જ્યાં સુધી જીવ પોતાનું સ્વરૂપ નિશ્ચિત ન કરે કે મારું શું સ્થાન છે આ જગતમાં, ત્યાં સુધી શું કર્તવ્ય છે અને શું અકર્તવ્ય છે એનો યોગ્ય અથવા યથાર્થ નિશ્ચય કદાપી થઈ શકે નહીં. પછી અકર્તવ્યને જીવ કર્તવ્ય માને છે અને ઉન્માર્ગમાં ચાલે છે, સન્માર્ગ હાથમાં આવતો નથી. એટલે એ જે લક્ષણો કયા તે ફરી ફરી વિચારી વિચારવામાં આવ્યું છે કે એવી રીતે વિચારી કે જીવ નિરાબાધપણે ગણ્યો જાય. એટલે માત્ર વિચારી નહીં પણ એના પરિણમનમાં એના અંશો પ્રગટ છે. જીવનો સ્વભાવ પર્યાયની અંદર વ્યક્ત છે, દ્રવ ગુણમાં અવ્યક્ત છે. સ્વભાવ તો જેવો છે તેવો છે, પણ દ્રવ ગુણ અને પર્યાયમાં ત્રણેયમાં સળંગ હોવાથી સ્વભાવ તે સ્વભાવ છે જેને વ્યક્ત અવ્યક્તનું વિશેષણ લાગુ પડતું નથી, પણ વ્યક્ત પર્યાયમાં હોવાથી એને વ્યક્ત કહીએ છીએ, અવ્યક્ત દ્રવ્ય ગુણમાં હોવાથી એને અવ્યક્ત કહીએ છીએ, પણ છે જેવો છે એવો છે. રાજમંદી તો કૃષ્ટિકામાં જેવો છે એવો છે એમ જ કહે છે, કેમ કે કોઈ પણ વિશેષણ એને વાપરતા એનો એક અંશ જ બતાવી શકાય છે, સ્વભાવ નથી બતાવી શકાતો. એટલે જેવો છે એવો છે. આ જે મુખ્ય મુખ્ય લક્ષણો કયા તે બધા પોતાના પરિણમનમાં છે, ત્યાંથી એને પરિણામ પકડવાની પ્રેક્ટિસથી નિજ અવલોકનથી એ વસ્તુ સમજવા મળે છે કે સ્વભાવ શું છે. નહીંતર સ્વભાવ કેવી રીતે સમજાય, નિજાવલોકન ન હોય, પોતાનું અંતરવલોકન ન હોય, પરિણામ પકડી શકતો ન હોય, તો કોઈ રીતે સ્વભાવ વિભાવને સમજી શકે નહીં, કોઈ રીતે સન્માર્ગમાં આવી શકે નહીં. એટલે વિચારીને, એટલે આવી રીતે પરિણામમાંથી પકડીને જીવ નિરાબાધપણે જાણ્યો જાય છે, કે જે જાણવાથી જીવ જાણ્યો છે, તે લક્ષણો એ પ્રકારે તીર્થંકર આદિએ કયા છે. શું છે કે એ કથનો સાક્ષી પડે, પછી પોતે જાણ્યું હોય એમાં એ કથનો છે. બરાબર છે, આ વચનો મારા પરિણામને જાહેર કરે છે, પ્રદર્શિત કરે છે અથવા સપોર્ટ કરે છે, અને આમ જ છે એમ પોતાને બરાબર એ વચનોનો ભાવ ભાસે છે, એનું વાચ્ય ભાસે છે. વચન તો વાચક છે, એનું વાચ્ય સુધી જ્ઞાન જાય છે, અને એ વાચ્ય પોતાના પરિણામથી પોતે પકડ્યું છે એમ છે. અનુભવ પ્રમાણ તે જ બળવાન પ્રમાણ છે, બાકીના બધા પ્રમાણ એની પાસે એટલા બળવાન નથી. એ 438મો પત્ર પૂરો થયો. આમ 140મો સુભાગભાઈ ઉપરના પત્રોમાં 140મો પત્ર છે. 439મો પત્ર પણ સુભાગભાઈ ઉપરનો છે. હા, હવે આપણે સુભાગભાઈએ લખેલા પત્રો વચ્ચે વાંચવાના બાકી રહીએ છે. પત્રાંક 5મો લેવાનો ને આપણે. પૂષા શ્રી રેવા શંકર જગજીવન કંપની સાહેબજીને દેજો. ઓ, એટલે પૂજ્ય. પછી જે કંપનીમાં હતા એમાં શાસ્ત્રી રેવા, શાસ્ત્રી 5, આપણે શાસ્ત્રી 5 એમ કહીને, શાસ્ત્રી 5 રેવા શંકર જગજીવન કંપની સાહેબજીને દેજો. ઠેકાણું 12 કોટ પાયધુની મુંબઈ. આ પાયધુનીનો ઓફિસે પત્ર લખેલો. આપની કૃપાપત્ર 3 ટિકટોવાળો, ટિકટો એટલે ટિકિટ, 3 ટિકિટ ચડેલી, મોરબી થઈને આજે અહીં આવ્યો તે પહોંચ્યો, વાંચી વિગત સર્વે જાણ્યા જેવું થયું છે. આમાં બધો ખુલાસો છે. હવે હું ઘણું કરી શુક્રવારે મોરબી જઈશ, ત્યારે ધારશીભાઈને વંચાવીશ. કાગળ વાંચી ઘણો આનંદ થયો છે. આપની સમર્થા અદ્ભુત છે. જે શબ્દોમાં એમણે 438 ને 39 પત્રો લખ્યા છે, શું એના ઉપરથી એમણે એમનું સામર્થ્ય વાંચ્યું, કે આપની સમર્થતા પણ કોઈ અદ્ભુત છે. આપની સમર્થતા અદ્ભુત છે. કેટલી સૂઝ કેવી આવી છે, એટલા શાસ્ત્રો નથી વાંચ્યા, પણ જીવના વિષયમાં કૃપાળુદેવે જે જીવનો વિષય છેડ્યો એ વાંચતા એમને એમ લાગ્યું કે તમારી સમર્થતા કોઈ અદ્ભુત છે. તે વિશે કાંઈ લખી શકતો નથી. જાણે છે તે જાણે છે, અને જાણે છે તે માણે છે, બીજાને ખબર નથી તે કંઈ વાંક કાઢીએ એમ નથી, કોઈનો વાંક શું કાઢવો, જાણે એ જાણે ને જાણે એ માણે, માને એટલે શું છે કે આપનું સામર્થ્ય જાણ્યા પછી આપનો જે મહિમા આવે એ મહિમા અમે માણીએ છીએ. બીજાને ખબર નથી તો એનો શું વાંક કાઢવો, એને ખબર નથી તો એને મહિમા ક્યાંથી આવે. અનંતકાળ આમને આમ વીત્યો, અહીંથી કાગળ લેખો છે તે પહોંચ્યો હશે. સર્વે ખુશીમાં છે, કેશવલાલને પણ કહેશો, શ્રી છગનલાલને બોલાવશો. છગનલાલ એટલે કૃપાળુદેવના મોટા દીકરા, એટલે ચિરંજીવી છગનલાલને બોલાવશો એમ લખ્યું છે. એ વખતે 26મા વર્ષે છગનભાઈનો જન્મ થઈ ગયો હશે. એમને ઘટારત કહેશો, બાકી સર્વેને એમ કરીને ડોટ ડોટ કરી નાખ્યા છે. સાયલેથી આજ્ઞાંકિત સેવક સુભાગનો પાયે લાગણું વાંચો. ત્યાર પછી 439માં પત્ર આ છે, પોતે લેખો છે ચૈત્ર સુધી ચોથ બુધવાર, ચૈત્ર સુધી ચોથ ને બુધવાર, પછી 439માં છે ચૈત્ર સુધી છઠ ને ગુરુવાર. પછીનો પત્ર છે ચૈત્ર વધીએ કમે પાછળ છે. એક પત્ર છે વચ્ચે પછી છે જેઠ મહિના જેઠ સુધી બારસ આવે છે, 6 અને 7 459 પહેલાના ઘણો દૂર થઈ ગયો. સાચવવા મુશ્કેલ પડે ને, કૃપાળુદેવને બધું સાચવવું ક્યાં હોય, કોણ ઉપાધિ કરે, લખવાની ઉપાધિ હોય તો સાચવવાનું ક્યાંથી ઉપાધિ કરે. લોકો એવા એવું સંઘમાં નહોતું, નહીં એમના સંઘમાં કોઈ જે મોટા માણસ હોય, કોઈ સેક્રેટરી, કોઈ આસિસ્ટન્ટ હોય, કોઈ પીએ હોય, એવું કોઈ હોય તો બધી વ્યવસ્થા કરે, નહીંતર એ પોતે ક્યાંથી ઉપાધિ કરે. એટલે બધાના કાગળો સચવામાં મુશ્કેલ છે. હતવાના એના હતવાના ને ગયા એના ગયા. પત્રાંક 439. સમતા રમતા ઉરધતા એ પદ વગેરે પદ જે જીવ લક્ષણના લખ્યા હતા તેનો વિશેષ અર્થ લખી પત્ર એક દિવસ 5 થયા મોરબી રવાના કર્યો છે. જે મોરબી જઈએ પ્રાપ્ત થવો સંભવે છે દિવસ 5 પહેલા, એટલે આ છે ને 438 વાળા ચૈત્ર સુધી કમ, આ ચૈત્ર સુછઠનો છે. ઉપાધિનો યોગ વિશેષ રહે છે, જેમ જેમ નિવૃત્તિના યોગની વિશેષ ઈચ્છા થઈ આવે છે તેમ તેમ ઉપાધિની પ્રાપ્તિનો યોગ વિશેષ દેખાય છે. 25 અને 26મા વર્ષમાં વ્યાપારી કામકાજ ઘણું જ વધેલું હતું અને ઘણું કામ એમના માથે રહેતું છે. આ બાજુ એમને વૈરાગ્ય વધે છે, ઉપાધિથી નિવૃત્ત થવાની ઈચ્છા, વેપારથી નિવૃત્ત થવાની ઈચ્છા રહ્યા કરે છે. આ બાજુ વેપાર વધતો જાય છે, કેમ કે એ એમના હાથની વાત નથી. તારે બાજુથી ઉપાધિનો ભીડો છે, જો લખ્યું ને, મીળો શબ્દ વાપર્યો છે ને, ચારે બાજુથી ઉપાધિનો મીળો છે. એમાં કામે બીજું હશે અને કોઈ કોઈ ધંધાની અંદર પ્રતિકૂળતાઓ પણ વધી હશે એમ લાગે છે. સારી બાજુથી લીધો છે ને, એટલે ભાગીદારોની પ્રતિકૂળતા, ધંધાની અંદર પણ કોઈ નુકસાની ચાલતી હોય, આમ બીજા કમિશનના કામ વધી ગયા હોય, સારી બાજુથી ઉપાધિનો ભીડો છે. એવું નથી કે બહુ સારા જ્ઞાની હોય એટલે એને બધી અનુકૂળતા જોઈએ, એવું કંઈ જરૂરી નથી. એ બધું પૂર્વકર્મ પ્રમાણે છે. કોઈ એવી બાજુ અત્યારે જણાતી નથી કે અત્યારે જ એમાંથી છૂટી ચાલ્યા જેવું હોય તો કોઈનો અપરાધ કર્યો ન ગણાય. ઘણી ઉપાધિ અસહ્ય ઉપાધિ, કીડીને કોષનો ડામ જેવું છે, સહન ન કરી શકે, થોડો પણ વિકલ્પ સહન ન કરી શકે, એને ઘણા વિકલ્પનો બોજો આમાંથી આવી પડે, છતાં એટલા ગંભીર છે એમને મળવા વાળાને ખબર એનું આપણે અંદર શું ચાલે છે, એટલા ગંભીર છે. શું કે છે, એવી અત્યારે કોઈ એવી બાજુ જણાતી નથી કે અત્યારે જ એમાંથી છૂટીને ચાલ્યા જવું હોય, તો ઉડાડીઓ કરીને નીકળી જવું હોય તો કોઈનો અપરાધ કર્યો ન ગણાય, તો કોઈકના અપરાધમાં આવી જઈએ એટલે અન્યાય કરવા જેવું થાય. છૂટવા જતા કોઈના મુખ્ય અપરાધમાં આવી જવાનો સ્પષ્ટ સંભવ દેખાય છે, એટલે ઘણા એના કામ બગડે, એક પોતે ખસી જાય તો પેઢીના અને પેઢીની સાથે સંકળાયેલા એવા ઘણાયના મોટી ગડબડો ઊભી થાય. એટલાથી બહુ કંટ્રોલ કરતા હશે ધંધાને એવું લાગે છે, પોતે એકલા હાથે ઘણું સંભાળતા હશે. વિચક્ષણતા ઘણી, કાર્યશક્તિ પણ ઘણી હતી, એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી જેને કહેવાય, કાર્યકુશળતા એ પણ જબરજસ્ત એમની હતી. એટલે છૂટવા જતા કોઈના મુખ્ય અપરાધમાં આવી જવાનો સ્પષ્ટ સંભવ દેખાય છે, અને આ વર્તમાન અવસ્થા ઉપાધિ રહિતપણાને અત્યંત યોગ્ય છે. અમારી જે દશા છે ને, એ તો એકદમ ઉપાધિ રહિત થવાને યોગ્ય છે. ઉપાધિ કરવાને યોગ્ય અમારી દશા નથી, અમે કોઈ સંસારી જીવો નથી કે આવું બધું અમે કર્યા કરીએ. અમારી દશા તો ઉપાધિ રહિત થવાને યોગ્ય છે, એમાં ઉપાધિ આવી પડી છે, માથે આવી પડી છે. પ્રારબ્ધની વ્યવસ્થા એવી પ્રબંધ કરી હશે, એવું જ કોઈ પૂર્વે પ્રારબ્ધ બાંધ્યું હશે એટલે આવી ગઈ. હા, બે બાજુ પરિણામ ચાલે, પરિણામ બે બાજુ ચાલે, મુમુક્ષુની બે બાજુ ચાલે અને સાધકની બે બાજુ ચાલે. મુખ્ય કોણ હોય એની અંદર, પણ પરિણામ બે બાજુ ચાલે, નહીતર તો સિદ્ધ અવસ્થા હોય ને, એવું નથી. ઉદયથી ભાગીને કોઈ સાધના નથી કરી, એનો અર્થ શું છે કે ઉદયથી ભાગીને કોઈ સાધના નથી, તેમ ઉદયમાં રહીને સાધના કરવી એટલે ઘણી તાકાત ને ઘણી શક્તિ જોઈએ, જેવા તેવાનું કામ નથી. પાછું સાધારણ પ્રાણીનું કામ નથી, એ તો ઉદયમાં ખેંચીને પરિણામ બગાડે જ છે. ઉદયમાં રહીને સાધના કરવી કોઈ પ્રકારની અને એ શક્તિ એમનામાં હતી. પણ જે નિવૃત્તિને ઈચ્છે છે, છતાંય નિવૃત્તિને ઈચ્છે છે, એ એમની રૂચિને પ્રદર્શિત કરે છે. એટલે એ રૂચિના ગુણની અપેક્ષા એ વાત છે. ઉદયની વચ્ચે રહીને પુરુષાર્થ કરે છે એ વીર્યગુણની અપેક્ષા એ વાત છે. એમ વાત છે. એટલે જુદા જુદા ગુણની અપેક્ષા એ જુદા જુદા સેન્ટેન્સ હોય છે. આ કરતુત્વ તો છે જ, કે બહારનું હું કરી શકું છું એ વાત તો પાયામાં મૂળમાં છે જ નહીં. બીજું કે ગમે તે પરિસ્થિતિમાં આત્મા જે આત્માની સ્વસ્થતા છે એ આત્મા ચૂકતો નથી. આ બહુ મોટી વાત છે. અને શાસ્ત્રમાં એ બે વાત આવે છે, જેમ કે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેનો વિકલ્પ પણ ભઠ્ઠી જેવો લાગે, તો એ વિકલ્પની મુખ્યતાથી વાત કરી. અને નારકીની અંદર રાડો પાડતો હોય, માથામાં લોઢાના ઘણ મારે એટલે ફૂરચા ફૂરચા નીકળી જાય માથાના, માથા ફાટે અને અંદરથી ફૂરચે ફૂરચા નીકળે, અને રાડ નાખે પણ અંતર સુખરસ ઘટાઘટી. તો એ અંતર અનુભવની મુખ્ય પરિણતિની અપેક્ષા એ વાત છે. ઓલી વિકલ્પમાં દુઃખ લાગે છે ગૌણ પરિણામની અપેક્ષા એ વાત છે. તો એ ચારિત્ર ગુણની અપેક્ષા એ વાત છે, આ શ્રદ્ધા જ્ઞાનની અપેક્ષા એ વાત છે. જુદા જુદા ગુણની અપેક્ષા એ જુદા જુદા વાક્ય હોય છે, એટલે ઘણાને વિરુદ્ધ લાગે કે બે બાજુની કેમ વાત આવે. પણ એ બે વાત બરાબર જ છે, જે રીતે કહી છે એ રીતે બે વાત બરાબર જ છે. એમ હોય છે, હા, એને સમાધાન ન થાય, જે અનુભવની દશાને ન સમજતો એને સમાધાન ન થાય, એને પરસ્પર વિરુદ્ધતા લાગે. પણ છે અવિરુદ્ધ, શું બે પ્રકાર છે, પોતપોતાના સ્થાનમાં છે. મુખ્ય છે તે મુખ્ય છે અને ગૌણ છે તે ગૌણ છે. કથન કર્યું માટે મુખ્ય થઈ ગયું એમ કાંઈ નથી. એવું છે. 449 છે.